નરસૈયાની ઉપર ભગવાનના હજાર હાથ હતા. નોકર બનીને કામ કરે, ગાળો દઈને બોલાવે, આ કર એટલે કરે ભગવાન. હુંડી લખી દે તો ભગવાન શેઠ બનીને આવે, હુંડી સ્વીકારવી પડતી હતી. બોલાવે મામેરું પૂરવું છે તો ભગવાનને આવવું પડતું. શામળિયાની જાન જોડવી છે તો આવતો. ગાળો દઈને બોલાવી શકે કારણ ભગવાનનો એની પર હાથ હતો. પણ એ હાથ પડે ક્યારે? ઈચ્છા તો બધાને છે ભગવાનનો હાથ પડી જાય, પણ એમ પડે? એના માટે યોગ્ય પાત્રતા કેળવવી પડે છે. માંગ્યા આશીર્વાદ નથી મળતા, એના માટે એવું જીવન કરવું પડે. સ્વામી રામતીર્થ કોઈ ગામમાં ગયેલા, શેઠે આમંત્રણ આપ્યું, મારે ત્યાં ભિક્ષાને માટે પધારજો. બોલે બહુ સારું. સ્વામી પધાર્યા, ભિક્ષાપાત્ર લાંબુ કરીને ઉભા રહ્યા, ભિક્ષાન્ન દેહી કરીને. શેઠે દૂધપાક બનાવેલો, આમ રેડવા જાય છે ને ત્યાં નજર પડી પાત્રમાં થોડી ધૂળ ચોટી હતી. સ્વામી કે સ્વામી આ પાત્ર સાફ કરો ને, આમાં મારે દૂધપાક કેમ રેડવો, આમાં તો ધૂળ ચોટી છે. સ્વામીએ પાત્ર સાફ કર્યું, પછી દૂધપાક રેડ્યો, અને પછી કે હવે મને આશીર્વાદ આપો. લે, એ કેમ જાણે માંગ્યા મળતા હોય. પણ ત્યારે સ્વામીએ બહુ સુંદર જવાબ આપ્યો છે. સ્વામી કહે છે, ભલા માણસ, સ્વામી રામતીર્થ કહે છે, ભલા માણસ, મારા ધૂળ ચોટેલા પાત્રમાં તું તારો તુચ્છ એવો દૂધપાક ન રેડી શકતો હો. શું અદભુત વાત કહી છે. મારા ધૂળ ચોટેલા પાત્રમાં તું તારો તુચ્છ એવો દૂધપાક ન રેડી શકતો હો તો તારા મળ ભરેલા અંતઃકરણમાં હું મારો અમૂલ્ય આશીર્વાદ કેમ રેડી શકું. પેલા સાફ કર, પછી આશીર્વાદ ટકશે. અંતઃકરણમાં જ્યાં સુધી મળ ભર્યો હોય છે ત્યાં સુધી આશીર્વાદ નથી ટકી શકતો. ભગવાન અને સંતો આશીર્વાદ દેવા માટે જ આવે છે, પણ એના માટે આપણી યોગ્ય પાત્રતા હોવી જોઈએ. પાણીનો દરોડો પડતો હોય, ઘડો છતો રાખીએ તો પાણી ભરાય, ઊંધો મૂકીએ તો ન ભરાય, એમ આપણું અંતઃકરણ ઊંધું પડ્યું હોય તેમાં આશીર્વાદ નહીં ટકે. એના માટે છતું રાખવું પડે, મળને સાફ કરીને છતું રાખીશું તો ટકશે. છાયા તું બડો ધણી, તુજસે બડો નકો. ભગવાન આપણે ઉપર આશીર્વાદ વરસાવે, આપણો ભારત હતો એવો બની જાય, ઘરો ઘર વેદના મંત્રનું ગુંજન થવા માંડે, આરતી કથા થવા માંડે, ધૂન ભજન થવા માંડે, જાગેર કથા કીર્તન નાહી. લોકોએ ઘરને ઠેઠર બનાવી દીધા. ચંદન હૈ જિસ દેશ કી મિટ્ટી, હર ગામ તપોભૂમિ હર ગામ, હો તો શાસ્ત્રમાં જ રહ્યો છે. તપોભૂમિ હર ગામ બરબાદ થઈ ગયા આપણા ગામ, ઠેઠર બનાવી દીધા. પેલા ભવાઈ બાર રમતી હતી, હવે ઘરમાં શરૂ થાય. જા ઘર કથા કીર્તન નાહી, સંત નહી મિજબાન, તા ઘેર જમડા ડેરા દેવે, સાંજ પડે સમશા. કથા કીર્તન ન થતા હોય, આરતી પૂજન ન થતા હોય, ત્યાં જમનો વાસ થાય છે. ઘર ન કહેવાય, સ્મશાન કહેવાય. અને સ્મશાનમાં ભૂત પ્રેત રહે, ત્યાં ભક્ત ન રહે, ભગવાન ન રહે. તા ઘેર જમડા ડેરા દેવે, સાંજ પડે સમશા. હે પ્રભુ, અમારો ભારત હતો એવો બનાવી દે. હતો એવો મર્યાદાથી આપણી સંસ્કૃતિ ટકી છે, મર્યાદાથી આપણું જીવન સલામત છે. મર્યાદાનો ક્યારેય ત્યાગ ન કરવો. ભાભી અને દિયરનો સંબંધ એ માં અને પુત્ર જેવો પવિત્ર સંબંધ છે. પવિત્ર મર્યાદાને કારણે તો આપણા વડીલો ખપી ગયા હતા. ગૌર કરે ઇસ બાત પે ભી બાર બાર કહેતા હું, કા શુરાને જન્મ આપજે, કા દાનવીરને, એમને જન્મે. ચાંપરાજપુર જેતપુરની બાજુમાં છે, ચાંપરાજ વાળો થઈ ગયો, હજુ તો ઘોડિયામાં સૂતો છે. નાની અવસ્થા, માતા પિતાથી સહેજ એકાબીજાની મશ્કરી થઈ ગઈ. આ બાળક જોઈ ગયો અને તુરત જ આમ પડખું ફરી ગયો. એ મર્યાદા છે, બાળક માતા પિતાનું આવું કૃત્ય ન જોઈ શકે. પણ બાળક પડખું ફરી ગયો એ માં જોઈ ગઈ, અને એટલું બધું લાગી આવ્યું, ઓહો, બાળકની હાજરીમાં આપણાથી મશ્કરી થઈ ગઈ. એ બી મર્યાદા છે. બાળકની હાજરીમાં માતા પિતા બહુ સંયમમાં જીવે, સંયમમાં બોલે, સંયમમાં વર્તન કરે. હા, બાળકોની ઉપર એની છાપ પડશે. પોતે સંયમનો ત્યાગ કરશે તો બાળકો સંયમ નહીં પાળે. બાળકની હાજરીમાં આપણાથી સહેજ મશ્કરી થઈ ગઈ, મજાક થઈ ગઈ. લાગી આવ્યું એટલું લાગી આવ્યું એ માએ દેહનો ત્યાગ કરી દીધો. અબ જીકે ક્યા ફાયદા, અબ જીકે ક્યા ફાયદા. જબ સે મેં સુના હૈ કિ જિંદગી કા નામ મોત હૈ, સ્વામી રામતીર્થ પરમહંસ,
जब से मैंने सुना है कि जिंदगी का नाम मौत है, तब से उस कातिल को मैं ढूंढता फिरता हूं। कोई एवं कृत्य थी जाए एटले मृत्यु बोला भी लो। जब से मैंने सुना है कि जिंदगी का नाम मौत है, तब से उस कातिल को ढूंढता फिरता हूं। मौत थी न डरे, मर्यादा नु पालन करी सके, परवाह नती करी, मौत ने वाहलू करी नहीं क्यों, मर्यादा नु पालन करवा माटे उस कातिल को मैं ढूंढता फिरता हूं। आओ मैं तेरी राह देखता हूं। અને એ ચાપરાજ વાળો યુવાન થયો, શિર પડે ધડ લડે, હા જેતપુર થી લાઠી સુધી એનું ધડ લડતું લડતું આવ્યું। વીર પુરુષ પાક્યો ક્યારે? માના હૃદયમાં આવી મર્યાદા ભરીતી ત્યારે, ધર્મને માટે જાનની કુરબાની આપી દીધી હતી। એ સન્નારીની કુખે ચાપરાજ વાળો જન્મે। ચારણ થી રાજસ્થાન થી એક ચારણ આવ્યો। ચાંપરાજ વાળાના પિતાશ્રી એ ભલવાળાની પાસે એમણે માંગણી કરી, હું જે કઈ માંગુ મને આપો। બોલે મંજૂર હે, રાજઘરાનાઓની આ એક મર્યાદા હતી, આંગણે આવેલો અતિથિ જે માંગે તે। અરે મસ્તક માંગે તો મસ્તક આપવાની તૈયારી હતી, રાજપાટ માંગે તો રાજપાટ આપવાની તૈયારી હતી, જે માંગે તે એમાં પાછી પાની આપણા રાજવીઓ નહોતા કરતા। એ તો હવે બધું બદલાઈ ગયું છે, હવે ની તો કઈ વાત થાય એમ નથી, ભૂંગળા ફૂંકે અમે ડેમ બાંધી દઈશું, પછી પડજો તમ બધાય ગામના લોકો। હવે એની તો શું વાત કરી, કરશું થોડા દિવસ પછી, એ આવશે બધું આમાં। પણ રાજઘરાનાની મર્યાદાઓ, આંગણે આવેલો અતિથિ જે માગે તે આપવાની તૈયારીઓ રાખતા। ચારણ કહે છે કે હું જે માંગુ તે આપો। બોલે મંજૂર માંગો। અને ચારણે કહ્યું આપ અમારા રાજસ્થાન પધારો। એબલ વાળા તૈયાર થયા, બહુ સારું, રાજ્યનું શું થશે એની ચિંતા નહોતી કરી। તૈયાર થયા પછી પૂછ્યું ચારણને, હું તો વૃદ્ધ થયો છું, તું મને રાજસ્થાન લઈ જઈને શું કરીશ? અને ત્યારે ચારણે કહ્યું અમારે આપના થકી ચાપરાજ વાળો ઉત્પન્ન કરવો છે, શિર પડે ધડ લડે આવો વીર પુરુષ અમારે જોઈએ છે, એટલે અમે આપને ત્યાં લઈ જઈએ છીએ, આપના લગ્ન કરાવીશું અને આપનાથી ચાપરાજ વાળાની ઉત્પત્તિ થશે, અમારું રાજસ્થાન સલામત રહેશે। અન ત્યારે એ ભલવાળાએ કહ્યું ચારણ હું તો આવીશ, વંચને બંધાયો છું એટલે હું ના નહીં પાડું, પણ ચાપરાજ વાળાને જન્મ આપી શકે એવી માં ત્યાં મળશે મિનલ દેવી? અન ત્યારે ચારણે પૂછ્યું મિનલ દેવીમાં એવું તે શું હતું? અન પછી એ ભલવાળાએ આ બધી જ કથા કહી, અમને મજાક કરતા જોઈ ગયો તો અમારો બાળક પડખું ફરી ગયો, અને એ પડખું ફરી ગયો એ મિનલ દેવી જોઈ ગયા હતા, એટલે એણે પોતાના દેહનો ત્યાગ કરી દીધો, આવી મિનલ દેવી મળશે તો ચાપરાજ વાળો ઉત્પન્ન થશે। અમ ત્યારે ચારણે કહ્યું નહીં નહીં, અમારા રાજસ્થાનમાં મિનલ દેવી નથી, મર્યાદાની મૂર્તિ ચાપરાજ વાળાને જન્મ આપી શકે, જ્યાં ત્યાં ચાપરાજ વાળો ન જન્મે ધુંધુકારી નિર્ણયકશ કુંડાળા કાઢે ઉભા ઉભા, ચાપરાજ વાળો ગમે ત્યાં જન્મે, એના માટે ફળદ્રુપ માં જોઈ, ફળદ્રુપ જનેતા જોઈ, સારા છોડ તો ત્યાં જ પાકે જ્યાં ફળદ્રુપ જમીન હોય, ખાતર ને બિયારણ ને પાણી વ્યવસ્થિત હોય ત્યાં સારા છોડ પાકે, બાકી કાંકરાળી ભૂમિમાં થોડા મોટા થઈને સુકાઈ જાય, એમ જ્યાં મર્યાદા નથી એ કાંકરાળી ભૂમિ કહેવાય, એમાં સારા છોડ ન થાય। તો મર્યાદા એ હમારે દેશ કી સંસ્કૃતિ કા મુખ્ય લક્ષ્ય હૈ, ઉસસે હમ સલામત હૈ। પણ ઘટે જઈને બેસે છે, પર નારીઓના મુખ જોવા માટે, એસા ભી એક માનવ હૈ ઓર વૈસા ભી હૈ, જુવે પણ ઘટે જઈ પર નારી, આ ભગવાન થી ના ડરે એ આવું કૃત્ય કરે, જે ડર નથી હરી થી ડરે એને કોઈ થી ડરવાની જરૂર નથી, એનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે, એને કોની બીક છે? હરીથી ડરતો હોય ક્યારે અધર્મ ને માર્ગે પગ ન ભરે, ક્યારે ચોરી ન કરે તો પોલીસ વાળાથી ડરવાની જરૂર નથી, અધર્મ ન કરે એટલે લોકોથી ડરવાની જરૂર નથી, મૃત્યુ વખતે કાળથી ડરવાની જરૂર નથી, કારણ એને ખ્યાલ છે હું સીધો ધામમાં જવાનો છું, એને ડર જ નથી, હરીથી ડરે એને કોઈનો ડર નથી, અને હરીથી જે ન ડરે સતત ડરતો જ રહેશે, સતત કાળા કામ કરવાના એટલે ચારે બાજુથી એને ડર લાગશે, અહીંથી કોઈક આવશે અહીંથી કોઈક આવશે, છેલ્લે કાળથી ડરે, યમપુરીથી ડરે, યમના દૂતોથી ડરે, આ પાપીને ભગવાનનો ડર નથી એટલે એની કફોડી દશા થવાની છે,
પાપીને નહી પ્રભુનો ડર,
ભગવાન જાણે કેવી આવતી હશે, શું આવવાની ગંધ, અંગ માંથી શું ગંધ આવવાની, કા પરસેવાની ગંધ આવે, કા શેડાની ગંધ આવે, બીજી શું આવે, એમાં એને આનંદ આવે છે, એવા મિત્રો કરે એની સાથે બધી હસી મશ્કરી અને વાતો કર્યા કરે, મલકાણા કરે જિંદગી આખી, મલકાણા કરે
મરડ ઠરડ માર હે મલકા તો,
અમુક સમયે એની ચાલ બદલાઈ જાય, આજુબાજુ કોણ ઉભા છે એ પ્રમાણે ચાલ ચાલ, એ પ્રમાણે બોલી બોલે, લોકો ઉભા હોય એ પ્રમાણે બધું કરવાનું, જોવે છે ને મને, હું બોલું છું તો લોકો સાંભળે છે, હું ચાલુ છું તો લોકો જોવે છે, એવી રીતે ચાલે છે,
મરડ ઠરડ માર
ફૂલ ફલે ચુન લીએ કલ હમારી બાર, ફૂલ ને ચૂંટી અને જતી રહી છે, કાલ આપણી આજ દશા થવાની છે, આ તો કળી છીએ એટલે આપણને છેડ્યા ફૂલ બની જઈશું, ખીલી જઈશું એટલે આપણને ઉપાડી જશે, ચૂંટી જશે, માલન આવત દેખ કર કળિયો કરી પુકાર, ફૂલ ફલે ચુન લીએ કલ હમારી બહાર, એમ જોવાન અવસ્થા વાળાએ વૃદ્ધોની સામે જોઈને પ્રેરણા લેવી જોવે, જોવાન અવસ્થા જ રહેવાની છે કઈ મીને માટે, આપણા વાળા એ ધોળા થવાના છે, આપણા અંગે શિથિલ બનવાના છે, વાંકમ વળી જવાનું છે શરીર, એ થવાનું જ છે, પ્રેરણા લે વહી માનવ હે, ચિતા સળગતી હોય તો પ્રેરણા લેવી, એક દિવસ આપણે અહીંયા જ જવાનું છે, સળગાવી દઈશ પ્રેરણા લેવી, ગૌતમ બુદ્ધને પ્રેરણા મળી હતી, સિદ્ધાર્થ કુમાર હતા, રાજાના કુમાર હતા, ચક્રવર્તી રાજાના કુમાર, હથેળીમાં ઉછેર થયો હતો, ખબર નહોતી જગતમાં દુઃખ કેવું ક છે, દુઃખની ખબર નહોતી આ માણસને, પરણ્યા પછી જયારે બહાર ફરવા નીકળ્યા ત્યારે ખ્યાલ આવ્યો, કહો સારું જગત દુઃખના દરિયામાં ડૂબ્યું છે, વૃદ્ધ માજીને જોયા તો એમથી ઓહો આ દશા થવાની છે. ભિખારીને જોયો, ખાવા અન્ન નહોતું મળતું, પીવા પાણી નહોતું મળતું, પહેરવા વસ્ત્રો નહોતા મળતા, માખો પણ મળતી હતી. જો એને એમ થયું આવા લોકો છે આ દેશમાં, બોલે હા એક દિવસ શરીર વૃદ્ધ થવાનું છે, આવી દુર્દશા આવનાર છે ભિખારી જેવી. અને પછી જ્યારે શબને જોયું, રામ બોલો ભાઈ રામ, ત્યારે પૂર્ણ વૈરાગ્ય પ્રગટ થઈ ગયું. ઓહો એક દિવસ શરીર ખત્મ હોને વાલા હૈ, નાશવંત શરીરમાં શા માટે સ્નેહ રાખો. નનામી જોય અને ગૌતમ બુદ્ધે રાજપાટ છોડ્યા, પ્રેરણા લીધી. માણસને બીક નથી એમ, મરડ ઠરડમાં ચાલે છે, પ્રેરણા લઈએ. ક્યાં સુધી રહેશે આ બધું? બેઠો બેઠો બધું જોયા કરે છે, જોબન અવસ્થા છે ને, એનો મદ છે ને, કેફ ચડ્યો છે.
રાત દિવસ
ભાંડ ભવાય પાતરીઓ, એમાં જ બધું ધન ખર્ચે. જે અનીતિ કરી કરી અને સંપત્તિમાન થયા હોય એની સંતતિ આવી થશે. અનીતિનો નાણો કોઈ દિવસ ક્યારેય સત્કાર્ય નહીં થવા દે. પછી સંતાનો પાપ કરશે એનું ફળ એના પૂર્વજોએ ભોગવવાનું, પૂર્વજોએ ભોગવવાનું. પૂર્વજોએ અનીતિ કરીને ભેળું કર્યું હતું ને, એટલે સત્કાર્યમાં તો જ વપરાય જો નીતિની પરસેવાની કમાણી હોય, બાકી ન વપરાય. જેટલું સત્કાર્યના અર્થે વપરાય છે માનજો કે આપણી નીતિની કમાણી છે. અને સંતતિ આવું કુકર્મ કરતી હોય તો માનજો કે આપણાથી કોઈકનું અણઘટતું લેવાઈ ગયું છે, કોઈ ગરીબનું, કોઈ ધર્માદાનું અનીતિનું આવી ગયું હશે. બુદ્ધિ ભ્રષ્ટ કર્યા વિનારી બગડશે. ભીષ્મની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી, દુર્યોધનનું અન્ન ખાધું તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભરસભામાં દ્રૌપદીજીના ચીર ખેંચાતા હતા, હાંકલ ન કરી શીખ્યા. કરી હોત તો કોઈની તાકાત નહોતી દુર્યોધન કે દુશાસન દ્રૌપદીજીની સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. મહાબળવાન પુરુષ હતો ભીષ્મ, કોઈ સામાન્ય હતો? તેમ છતાંય ઓન એનું પડી ગયું હતું, કઈ ન બોલ્યા. બહુ આધાર રાખે છે આહાર, બહુ આધાર રાખે છે. એક રાજાની રાણી, એને બે કુમાર, યુદ્ધ થયું એના રાજ્યમાં, કોઈ દુશ્મનોએ હમલો કર્યો. બે કુમારો શૂરવીર બની અને લડાઈ કરવાને માટે ગયા. રાજા અટારી ઉપર ખુરશી નાખી અટારીમાં અને બેઠો છે ખુરશી ઉપર, જોવે છે યુદ્ધની બધી રચના. મોટો કુંવર બહુ શૂરવીરતાથી લડવા માંડ્યો. સામેના સેનાપતિએ મોટા કુંવરનું મસ્તક કાપી નાખ્યું. તો મોટા કુંવરે સેનાપતિનું મસ્તક કાપ્યું, પોતાનું મસ્તક કપાણા પછી સામેના સેનાપતિનું મસ્તક કાપ્યું, પોતાનું મસ્તક ધડ ઉપર મૂક્યું અને પછી પડ્યો. શાબાશ, રાજાએ શાબાશી આપી. નાનો કુંવર લડવા માંડ્યો, એનું મસ્તક સામેના સેનાપતિએ કાપ્યું, તો નાના કુંવરે સેનાપતિનું મસ્તક કાપી નાખ્યું, પોતાનું મસ્તક કપાયા પછી પણ પોતાનું મસ્તક પોતાના ધડ પર મૂક્યા વિના પીડ્યો. અને રાજાની આંખ લાલ થઈ, ત્રાળુકીને બોલ્યો છે, પાપીણી એની રાણીને કહે છે, પાપીણી આ નાનો કુંવર કોનો છે? મોટો તો મારો બરાબર, પણ નાનો કુંવર કોનો છે? ધ્રુજી ગઈ રાણી, હાથ જોડીને કહે છે, નામદાર હું નિર્દોષ છું, આપનો જ કુંવર છે. બોલે, નહીં, મારો કુંવર હોય તો ધડ પર મસ્તક મૂકીને જ પડે. બોલ, આ કુંવરનો બાપ કોણ છે? મ્યાનમાંથી તલવાર કાઢી રાણી રડે છે, કરગરે છે, દયાની ભીખ માગે છે, હું નિર્દોષ છું, રાજા નથી માંગ. એવામાં યાદ આવ્યું, રાણી કહે છે, નામદાર એક વાત મને યાદ આવે છે, હું આપને કહું છું. બોલે, શું? એ કુંવર જયારે નાનો હતો ત્યારે હું અને દાસી સ્નાન કરવા માટે ગયેલા. હું સ્નાન કરતી હતી, કુંવર રડવા માંડ્યો, ભીખ્યો થયો છે એમ જાણી અને દાસી એને સ્તનપાન કરાયું. મને ખ્યાલ આવ્યો એટલે મેં દાસીને ઠપકો દીધો, કુંવરને શરીરને આમ રગદોળી અને બધું દૂધ એનું ઓકાવી નાખ્યું. તેમ છતાં એકાદ બુંદ રહી ગયું હશે એને કારણે આ કુંવર શિર ધડ પર મૂક્યા વિના પીડ્યો. હું નિર્દોષ છું. મતલબ દાસીનું એક બુંદ જો એ કુંવરને રાજાનો મટાડી દેતો હોય, સમજાય છે? દાસીનું એક બુંદ કુંવરને રાજાનો મટાડી દેતો હોય તો અધર્મીઓનો આવી જશે, આપણને ભગવાનને નહીં મટાડી દે. આહાર ઉપર બહુ મોટો આધાર છે, જૈસા આહાર વૈસા અંતઃકરણ. ભીષ્મ જેવા ભીષ્મની બુદ્ધિ પલટાવી નાખી હતી. અધર્મનું નાણું ઘરમાં ના આવે, નહીંતર એનો આહાર કરીશું તો બુદ્ધિ અધર્મી જ બની જવાની. પછી સારા વિચારો જ નહીં આવે, દારૂ પીવાની ઈચ્છા થશે, પાપ કરવાની ઈચ્છા થશે, વિચાર કરવાની ઈચ્છા થશે. આનું બધું ક્યાં જાય છે? ભવાયા રમાડવામાં વાપરે છે. પેલો નહીં, એક માણસ ભવાયા રમાડતો, હાથી રહેતો ભવાયા રમાડતો. ગુણાતીતાનંદ સ્વામી ગામમાં ગયા, છેલ્લી છેલ્લી જિંદગીમાં આંધળો થયો ને પછી સ્વામીના દર્શને ગયો. સ્વામી કે, સ્વામી મેં આખી જિંદગી પરોપકાર કર્યો છે ને છતાંય હું આંધળો કેમ થયો? લોકોને ખબર નથી પરોપકાર એટલે કઈ રીતે પરોપકાર કહેવાય. સ્વામી કે, તો શું પરોપકાર કર્યો? સ્વામી, હું જે કાંઈ કમાણો હાથી પામાંથી જે કાંઈ કમાણો એ બધું જ મેં ભોવાયા રમાડવામાં વાપરી નાખ્યું છે. સ્વામી કે, મૂર્ખના સરદાર, ભોવાયા રમાડ્યા અને તું એવું માને છે કે મેં પરોપકાર કર્યો? આ તો હજુ રાખના એંધાણ છે, ડામ દેવાના તો બાકી છે. એક વખત ભોવાયા જોવે તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે, તે કેટલી વખત જોયા છે ને કેટલી વખત જોવડાવ્યા છે બધું પાપ તને, પરોપકાર કહેવાય આને. એમ જેણે પાપ કર્યું હશે ને ભેળું કર્યું હશે, અનિતિનું ભેળું કર્યું હશે, એનું ભોવાયા રમાડવામાં જશે. જૈસા કરેગા વૈસા ભરેગા. અધર્મ અનિતિનું કાંઈ ન આવે. બેઠો છે બાણ ભોવાય, જોવે છે એમાં ધન વાપરે છે, નર્તકીઓને નચાવે છે એમાં ધન વાપરે છે, દારૂના શીશાની રેલમ છેલ બોલાવે છે એમાં ધન વાપરે છે, અફીણનો બંધાણી થયો, લખ્યું સ્વામી બધું લખ્યું છે. ભાંડ ભવાઈ પાથરીઓ જોવા, ભાંડ ભવાઈ પાથરીઓ જોવા, ભાંડ ભવાઈ પાથરીઓ જોવા, ભાંડ ભવાઈ પાથરીઓ જોવા. એના બુદ્ધિમાં ભ્રમણા પેશી ગઈ, અને જેની બુદ્ધિમાં ભ્રમણા પેશે એની કોઈ દવા જ નહીં. અજ્ઞાની સારો, ભ્રમિત નહીં સારો. ભ્રમણા કોઈ રીસ એને કઈ રીતે કાઢી શકો તમે? અજ્ઞાની તો જ્ઞાન આપો એટલે સમજી જાય, સુધરી જાય, પણ જેના હૃદયમાં ઊંધા ફીટ થઈ ગયા હોય ચક્કર, પછી એ કોઈ હિસાબે સવળા ન થાય. માથું ભરી ગયું પછી તમે ગમે એમ કહો એને ઉગમણું આથમણું જ લાગે. એક માણસને સ્વપ્ન એવું રાત્રે, અને સ્વપ્નમાં એવું થયું કે આખે આખું બકરું ગળી ગયું. સવારે જાગીને પેટ પકડીને બેઠો, બકરી શિંગડા મારે છે, કે બધાને બકરી શિંગડા મારે છે, પેટમાં દુખે છે, શું કરવું આનું? પછી ડોક્ટરની પાસે લઈ ગયા. ડોક્ટરને કે, આને સ્વપ્ન આવ્યું છે ને આને કંઈક કરો. ડોક્ટર કે, વાંધો નહીં, સારું કે, જો બકરી હલે. ડોક્ટરે એમ કીધું, બકરી હલે છે કે, હમણાં કાઢી દઉં, ઓપરેશન કરીને કાઢી દઉં. પછી એને ઘેનનું ઇન્જેક્શન માર્યું, સુવડાવ્યો, થોડા થોડા ચેકઅપ કરીને ટાંકા લઈ લીધા, જગાડ્યો, ત્યાં એક બકરું બાંધી દીધું. જગાડીને કે ઓપરેશન થઈ ગયું અને બકરું મેં કાઢી નાખ્યું છે. પેલો માણસ ઉભો થયો, જોયું, જોઈ કે સાહેબ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયું. શું? તો કે હું તો ધોરું બકરું કરી ગયો તો આ તો કાળું છે. કે અરે તારું ભલું કરે, હવે આને કેમ સમજાવો? ભ્રમણા બહુ ખરાબ, અજ્ઞાન સર, આને ભ્રમણા થઈ ગઈ છે. અને એમ છે કે આ જ કરવાનું છે. અમુક અમુક નથી કહેતા, માણસનો દેહ મેળ્યો છે તો બધું કરી લેવાય, કઈ બાકી ન રખાય. હા, કરી લે. આપણે ના પડે ને બીડી નહીં પીશું ભાઈ, હવે ક્યાં સુધી પીધા કરશો? તો કે ગધેડો થયા પછી ક્યાં પીવાની છે? અત્યારે પીલ, એને ખબર જ છે પછી આ જ વારો છે. ઘણા કહેતા ના કૂતરો બહુ હેવાયો, આઘો પાછો નથી જતો, એ જાય ક્યાંથી? પેલા અહીંયા જ રહેતો હતો. એમાં દુર્લભતા માની હોય ને ભ્રમણા, એટલા માટે જ આપ્યો છે માનવ દેહ, આવું માને છે. આને ભ્રમણા પેશી ગઈ છે એટલે આવું કરે છે.
ભાંડ ભવાઈ પાથર્યો જોવા,
માનવતા છે, ભાન જ નથી. ભ્રમણા થઈ ગઈ છે હૃદયમાં, એને એમ કે આમ જ કરવાનું હશે. ભગવાને આપ્યું હોય તો કોઈ ગરીબને આપીને રાજી કરો, ક્યાંક મંદિરમાં આપો, ગાયોને માટે વાપરો, બ્રાહ્મણોને માટે વાપરો, દુખિયાના આંસુને લૂછો. આપ્યું હે તો સદુપયોગ કરો. ધોળું બકરું ગળી ગયા છે બધા. શું દશા છે? અવળે માર્ગે જન. અને એ રૂપિયાથી પાપ ખરીદ, દશા તો જુઓ, એ રૂપિયાથી પાપ ખરીદવાના, પાપ ધોવા માટેના સદાવ્રતો છે ત્યાં જ જવાતો. પાપ ખરીદે, રૂપિયા આપીને પાપ ખરીદનારાનો આ દેશમાં પાર નથી, અને પાપ ધોનારા બહુ ઓછા છે. રૂપિયા આપીને પાપ ખરીદનારાનો પાર નથી, પાર નથી. હે ભગવાન, તને કોણ માને છે? કોણ તારી પાસે આવે છે? જિસકે પાંવ મેં છાલે હોંગે ઓર મુખ પે હસી, જિસકે પાંવ મેં છાલે હોંગે ઓર મુખ પે હસી, વહી તેરે ઢૂંઢને વાલે હોંગે. પાવમાં પગ છોલાઈ ગયા હોય, ચીરા પીડ્યા હોય, જિસકે પાંવ મેં છાલે હોગે ઓર મુખ પે હસી, વહી તેરે ઢૂંઢને વાલે હોંગે. એ ભગવાનની પાસે જાય ખોળતા ખોળતા, ક્યાં છે ભગવાન, ક્યાં છે? બાકી એનાની ક્યાં પડી છે? આપણે બધા દુનિયાના દેણદાર છીએ. જે કોઈ અવળે માર્ગે નાણું વાપરે છે, ધ્યાન દેજો, હમસબ દેણદાર હે. ભગવાન લેશે લેણું દુનિયાનો. દુનિયામાં કંઈક નો હું કરજદાર છું, આ વાત કોઈ દિવસ ભૂલશો નહીં. ગરીબને આપવા માટે ભગવાને આપ્યું છે શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, જે આપ્યા છે પરમાત્મા એટલા માટે આપ્યા છે કોઈ ગરીબને મદદ કરે, કોઈ બેઠેલાને ઉભો કરે, કોઈને આંસુ લૂછે, કોઈ દવા વિના તરફડિયા મારતો હોય તો એને દવાની સગવડ કરી આપે, કોઈ ગરીબ બાપની દીકરી કુંવારી ઘરમાં બેઠી હોય તો કરિયાવરની સગવડ કરી આપે. સારા વિશ્વ અમારા કૌટુંબ હે, એસી ભાવના રખે. ઇસલિયમ દેણદાર હે, દુનિયામાં કંઈક ન હું કરજદાર છું, ચૂકવું બધાનું દેણ, મને અલ્લાહ ઉદ્ધાર દે. આપ્યું હોય તો ચૂકવી દેજો, ચૂકવી દેજો. અવળે માર્ગે નાણું ન વાપરશો. પાત્રીઓને આપે, ભાંડ ભવાઈ જોવામાં વાપરે, એણે બહુ મોટી ખોટ ખાધી છે. વ્યસન વિષયમાં લાખો રૂપિયાની બરબાદી કરે છે.